પક્ષીરાજ પોતાના અનુભવની વાત કરે છે કે સમસ્ત જગતનો દરેકે દરેક પદાર્થ, દરેકે દરેક વ્યક્તિ જ્યારે પોતાની ઉપર આપત્તિ આવે ને, દુઃખની ગરમી સ્પર્શે ત્યારે ઢીલો પડી જાય. ગમે તેઓ સખતમાં સખત શક્તિશાળી માણસ હોય, પણ દુઃખ કે આપત્તિ આવે ને એટલે હાવ ઢીલો ઢસ થઈ જાય, બિલકુલ ઢીલો. લોખંડ ગમે એટલું મજબૂત હોય, કઠણ હોય, પણ એની ઉપર તાપ પડે એટલે એ ઢીલું પડે, એ ઓગળે, પીગળે. લોખંડને પણ ઓગળવું પડે. દરેકને પોતાની ઉપર આપત્તિ તાપ આવી પડે ને કોઈ પણ વ્યવહારનો, મુશ્કેલીનો, તો એને કારણે એ માણસ હાવ ઢીલો પડી જાય. પણ જ્યારે પોતાની ઉપર આવે ત્યારે માખણને પણ ગરમી પોતાને સ્પર્શે ને ત્યારે એ ઢીલું પડે. પણ સંત હૃદય નિજ પરિતાપ દ્રવહી નવની, સંત પર દુઃખ બસ કોકના દુઃખની સહેજ પણ ગરમી, આપત્તિની સહેજ પણ ગરમી એને સ્પર્શે એટલે એને દુઃખી જોઈને એનું હૈયું પીગળવામાં. જીમી રબી મની દ્રવ રબી બિલો, જેમ સૂર્યમણી છે એ સૂર્યને જોતાની સાથે જ પીગળવા માંડે. સૂર્યને જોવે પોતે પીગળે. એમ પારકાનો તાપ પોતાનાથી સહન ન થાય. આ બિચારો કેટલો તપી રહ્યો છે, કેટલો દુઃખી, કેટલો વ્યથી, અને ક્યારેક એમ થાય હું કેટલો ઉપયોગી થઈ શકું. અને એટલા માટે તો કહ્યું પરોપકારાય સતામ વિભૂતયઃ. પરોપકાર એ તો સજ્જનોનું આભૂષણ છે. પણ પરોપકારની વાત આપણે ત્યાં એટલી બધી શાસ્ત્રોમાં કરી, અને પરદેશમાં જઈએ કોઈ માણસ ઉભો, હું તમને મદદ કરી શકું, તમારે મારી કોઈ મદદની જરૂર છે એમ સામેથી પૂછે અંગ્રેજીમાં, હું તમને ક્યાંક ઉપયોગી થઈ શકું, મદદ કરું. પણ આપણે અહીંયા તો એમને દુઃખી બેઠો હોય અને પીડા તો ભૂખ્યો હોય પાડોશીને, તો એને આપ્યું છે કે ભાઈ તારે તારે ક્યાં કઈ મુશ્કેલી છે લે લે. તો એ પરદુઃખની પીડા પોતાના હૃદયને સ્પર્શે અને સામાન્ય જઈને એનું એનું જે કાર્ય હોય એનું જે અધુરપ એને પૂર્ણ કરી આવે એ સાધુ. મારી પાસે છે એને હું શું મૂકી રાખીને શું કરીશ, સંઘરીને લાવ લાવ બીજાને, એને એની પાસે નથી એને જરૂર છે હું આપી આવું. આનું નામ છે દ્રવહી સંત હૃદય. આપણને પણ દેખાય કે આ માણસ જરૂરિયાત વાળો છે, એની પાસે નથી, ઠંડીએ વધારે પીડાય છે, તુલાક માપી દઉં. આવો ભાવ આવે ત્યારે સમજવાનું કે આપણું હૃદય માખણ કરતા પણ વધારે સેન્સિટિવ થયું, લાગણીશીલ. એ લાગણી પ્રધાનતા બીજાના દુઃખના ભાગી થવા માટે આપણને પ્રેરણા આપે, એટલે પર દુઃખ દ્રવહી. સૂર્યને ઉગતો જોઈ તપે એટલે સૂર્યમણી પણ ગળવા માંડે. એમ પારકાનું દુઃખ દેખાય, દેખાતું જાય, જેમ દેખાતું જાય એમ આપણા હૃદયની અંદર એનો દાહ ઉત્પન્ન પીડા. અને એટલે જ કહ્યું કે આ જે ઉપમા છે માખણ જેવી, પણ માખણ કરતા પણ વિશેષતા છે પરોપકારીના હૃદય. અને એટલે કહ્યું જનસેવા એ પ્રભુની સેવા, એ જ સાચી ઈશ્વર સેવા છે. કોઈ પણ વ્યક્તિના મનની અંદર જે ભાવના હોય એને સમજી શકાય. અને સરસ મજાનો શ્લોક છે કે સાચી સેવા કઈ એન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપિ દેહિના. કોઈ પણ જરૂરિયાત વાળી વ્યક્તિને આપણે ઉપયોગમાં આવવું, તદ એવ ઈશ્વર પૂજનમ, એ જ ઈશ્વરની સાચી પૂજન, સાચું પૂજન છે, સાચી સેવા. તો બસ એ વાતને જ લક્ષ્યમાં રાખી રાખીને તુલસીજીએ ગરુડજીના મુખેથી બોલાવ્યું, પર દુઃખ દ્રવહી સંત સુખ. પારકાના દુઃખે જે દ્રવીભૂત થાય, જેનામાં કારુણ્ય જાગે, એમાં દયાનો ભાવ જાગે, પણ કંઈ હું કરવા વાળો છે એવો ભાવ નહીં. સામેની વ્યક્તિમાં ભગવાન બેઠો છે, મહારાજ બેઠેલા છે, હું એની સેવા નથી કરતો, એનામાં બેઠેલા ભગવાનની જય મહારાજની સેવા કરો. આ ભાવ આવે ને તો જ એ સાચી સેવા બને. વ્યક્તિ વ્યક્તિના શરીરના જે વ્યવહારના જે સંબંધો છે એ તો રાગ દ્વેષ વાળા રહેવાના છે, એનામાં કોઈ ને કોઈ દૂષણ કે અપલક્ષણ દેખાવાનું જ છે. પણ એ દૂષણ અને જે અપલક્ષણ છે એ તો એના શરીરના છે, પણ એની અંદર રહેલી ચેતના છે, પરમાત્મા છે, એ પીડાય છે, માટે હું એની સેવા કરું. આ છે પર દુઃખ દ્રવહી સંત, એનામાં બેઠેલા મહારાજ છે, એનું દર્શન થાય ત્યારે એ સંત, એ હૃદય સંત હૃદય બને છે, જીવન ધન્ય. અને એ રીતે પોતાના જીવનને ધન્ય બનાવવું, પોતાના જીવનને ધન્ય જ લેખું, ધન્ય મારું જીવન, કૃપા એની લેખું, એની કૃપા છે કે આ સેવા મળી. તો સેવા સેવા લેનારો જ ના મળે તો તમે સેવા શું કરવાના, કોની કરવાના? એટલે સૌથી પહેલો તો આભાર માનવાનો કોનો, જેને સેવા લીધી ને, એ તમારો ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા આવ્યા અને અમને સેવાનો મોકો આપ્યો. કોઈ પણ વ્યક્તિ જયારે સત્સંગમાં બોલાવે, પાઠ ચાલો ને આવો પાઠ કરી કે કઈ સાંભળી એક સારી સેવાનું કાર્ય, ત્યારે એનો આભાર માન. કેમ આપણે કામ કરી તો આભાર તો આપણો માનવો જોઈએ એને, પણ આપણે એનો આભાર માનવાની કઈ જરૂર ખાસ? કારણ એણે આપણને સારા કાર્યમાં સમયનો સદઉપયોગ કરવા માટે જોડ્યા. અને જો ના બોલાવ્યા હોત કે પાઠ કરવા આવજો, મારે ત્યાં કથા સાંભળવા, તો આપણે સમય એમને વેડફતા હોત, એ સમયને આપણે એમને ગંદો નકામો કરી નાખ્યો, ફેંકી દીધો. પણ અમારા સમયનો સદુપયોગ કરવા માટે તમે અમને બોલાવ્યા, એટલા માટે તમારો ખૂબ ખૂબ જીવન જન્મ સુફલ મમ ભયો, મારું જન્મ ધન્ય, મારું જીવન કૃપા એની લેખું. ગરુડજી કહે છે પ્રભુ આપની કૃપા કે આપે મારા આટલા અમૂલ્ય સમયને સુધારી આપ્યો, આપે મારા સમયને નો સદુપયોગ કરાવી આપ્યો, એટલા માટે હું મારી જાતને, મારા સમયને, મારા જન્મને, મારા જીવનને હું સફળ માનું. કૌશલ્યાજીએ પણ જ્યારે ભગવાન પરણીને ઘેર આવ્યા જનકપુરથી, ત્યારે હળવાશના સમયમાં બધો પરિવાર સાથે બેઠો છે, સાસુઓ, વહુઓ, દીકરાઓ, રાજા બધા, અને હળવાશમાં કે રામ જ્યારથી વિશ્વામિત્ર તમને લઈ ગયા અને પાછા આવ્યા ત્યાં સુધી તમે શું શું કર્યું તો સંભળાવો. એ વાતો સાંભળી છેલ્લે કૌશલ્યામાં ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હે ભગવાન, જેટલા દિવસો રામને જોયા વગર ગયા એટલા બધા દિવસો મને એને બાદ કરી આપજે, એનું વ્યાજ લઈશ નહીં, એની વ્યાજની ગણતરી કરશો નહીં, બસ એને એમને જવા દે, કે દિવસો ખાલી કરજો. એને એનો વિષય એ કે એનો અર્થ જ એ કે એ દિવસો જે દિવસ ભગવાનને ભજ્યા વગર, ભગવાનનું સ્મરણ કે નિત્ય નિયમ કર્યા વગરનો ગયો, એ દિવસ તમારો ગણતરીમાં ના લેશો. આ જ એનો ભાવ. એટલે જીવન ધન્ય તે કે જેમાં મારો સત્સંગ મને મળ્યો, મેં મારો નિત્ય નિયમ કર્યો, મેં મારા પ્રભુને ઉપાસ્યા. ધન્ય જન્મ સફળ મમ ભયો. બસ મારું જીવન, મારો જન્મ આ રીતે સફળ થયો કાગ ઋષિના સાનિધ્ય. કાગ ઋષિએ જે કંઈ આપ્યું એમાં મારી જીવનની સફળતા મને દેખાઈ. ઘણીવાર માણસ અહંકારમાં પોતાની જાતને પોતે જે કંઈ કરતો હોય, બહુ બરાબર કરું છું, ઘણું સરસ કરું છું, મારી જીવન મારા જીવનમાં હું ખૂબ સફળ રહ્યો છું, એમ એના મનમાં એક ફાંકો જ બેઠો. મને ખબર ના હોય કે હું અવળે રસ્તે જઈ રહ્યો છું. છેક ગયા પછી એને ખબર પડે, ઓહ આ તો ભૂલા પડે, ત્યાંથી પાછું. પણ કોઈ સંતના આંગણે બેઠા હોઈએ અને સાચો રસ્તો બતાવે અને સાચા લક્ષ્ય સુધી લઈ જાય, ત્યારે એમ થાય કે જીવન જન્મ સુફલ મમ ભયો. કાગ ઋષિ આપના આશ્રમના પોટલે આવ્યો અને આજે કંઈ કથાનો સત્સંગ મને મળ્યો, એનાથી મારું જીવન ખૂબ ધન્ય પવિત્ર બન્યું. તવ પ્રસાદ અને તમારી કૃપાથી. પ્રસાદનો અર્થ કૃપા. પ્રસાદ પ્રસિદ્ધતી, પ્રસન્નતા, એનું નામ જ છે પ્રસાદ. પ્રસાદ હતું પ્રસન્નતા. પ્રસન્ન થઈને જે કંઈ આપવામાં આવે એનું નામ પ્રસાદ. એમને આપી દીધું, અડસે લીધું એમને, પ્રસન્નતાપૂર્વક, રાજી ખુશી થઈને, હૃદયપૂર્વક, ક્યાં તો આપનો પ્રસાદ. એમ કાગ ઋષિએ પ્રસન્નતાપૂર્વક એમ કહી દીધું કે હું તમને આખી કથા સંભળાવીશ, હું કશું છુપાવી નહીં રાખું. કથા પૂરી થતાં, સત્સંગ પૂરો થતાં કહી દીધું, નાથ ન રાખે હું કશું ગોઈ, મેં કંઈ સંતાડી રાખ્યું નથી, જે કંઈ છે તે મેં પ્રસન્નતાપૂર્વક આપને આ કથા કંઈ સંભળાવી. એટલે તવ પ્રસાદ સંખે સર્વૈ. એટલે ગરુડ પણ આભાર માને છે, શ્રોતાઓ વક્તાનો આભાર માને કે આપના આપની કૃપાથી, આપના કૃપાના પ્રસાદથી, આપના સત્સંગથી સબ સંશય, મારા જીવનના જે કંઈ સંશયો અને શંકાઓ હતી એ બધી શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. જેમ ઘરમાં ઘણો કચરો પડ્યો હોય, પાંચ દસ દિવસ વારી ધૂળી પોતા કરી, બધું ઉખેડી સાફ કરી નાખી અને પછી એમ થાય હા હવે ઘર ચોખ્ખું રહેવા જેવું થયું, તો એ જેમ આખું ઘર સ્વચ્છ થઈ જાય એમ કેટલોય સત્સંગ કરીએ ત્યારે મનની અંદરનો મેલ, આ જીવનના વ્યવહારના કેટલાય બધો કચરા, એ બધો કચરો બહાર નીકળે, ત્યાર પછી એમ થાય હવે જીવન જીવવા જેવું સ્વચ્છ નિર્મળ નિર્દોષ લાગ્યું. તો કાગ ઋષિની પાસેથી કથા સાંભળ્યા પછી એમની પ્રસન્નતા, એમનો એમની કૃપા પ્રાપ્ત થઈ, ત્યારે ગરુડજી પોતાના હૃદયપૂર્વક બોલ્યા, તવ પ્રસાદ મમ સંશય. સબ મારા બધા જ સંશયો શંકાઓનું નિવારણ આપે કરી દીધું. પૂછવાનું કંઈ રહ્યું જ નહીં, બસ કેમ આવ્યા છો એમ પૂછ્યું કે સત્સંગ કરવા આવ્યો છું, પ્રભુ આ એવું કહી કાજ એમ પૂછ્યું કાગ ઋષિએ ગરુડને. અને કહ્યું હું તો આપું તો મારો સંશય કથા સાંભળવા મને ભગવાન શિવે મોકલ્યો છે, મોકલનારે ભગવાન શિવ, અને કથા સાંભળવા જ્યાં ગયા છે એ પણ એક તપસ્વી છે. અને ત્યાં આખી કથાનો પ્રસંગ પૂરો થયા પછી કહે છે કે તવ પ્રસાદ તમારી કૃપા, અને એના પ્રસાદથી મારા જીવનના બધા સંશયો દૂર થઈ ગયા.